અને હું એમની વાર્તા વિશે વાત કરું છું. પહેલા હું મારી વાત કરું કે 1990માં લગભગ મારી પાસે 25-એક વાર્તાઓ મારી છપાયેલી તૈયાર હતી. એટલે પછી મને એમ થયું કે આપણે વાર્તા સંગ્રહ છપાવવો જોઈએ હવે. એટલે પ્રસ્તાવના લખવાની વિનંતી કરવા માટે હું રઘુવીરભાઈ ચૌધરીને ત્યાં ગયો હતો. અને પછી મેં એમને કહ્યું, વિનંતી કરી કે તમે મારા વાર્તા સંગ્રહની પ્રસ્તાવના લખી આપો તો તમારો આભાર. એટલે એમણે કહ્યું કે સારું, મૂકી જાઓ, અઠવાડિયા પછી તમે આવજો. અને એક અઠવાડિયા પછી હું જયારે ગયો ત્યારે એમણે કહ્યું મને કે આ વાર્તાઓ બધી સારી છે અનિલ, પણ મને લાગે છે કે તારે વાર્તા વિશે સમજવાની થોડીક જરૂર છે, વધારે તો પરદેશના લેખકોને થોડી વાંચવાની જરૂર છે, અને પછી જો સારી વાર્તાઓ જો લખી શકાય તો લખવાની જરૂર છે. આ બધી કે અલબત્ત છપાયેલી છે, પણ છતાં હું તને સલાહ એવી આપું છું કે જો તારું દિલ માનતું હોય તો તું આ બધી વાર્તાઓને ફરી એકવાર જોઈ જા, અને પછી તને મન થાય તો હું પ્રસ્તાવના લખી આપીશ. અને અત્યારે તારે લખ્યું હોય તો હું અત્યારે પણ લખી આપીશ. એટલે પછી હું પાછો આવ્યો અને પછી એ બધી વાર્તાઓ જે મારી આરામમાં અને સ્ત્રીમાં અને ચાંદનીમાં અને સરવાણીમાં એમ બધે છપાયેલી હતી, એ બધી વાર્તાઓને મેં થોડું ઘણું પરદેશના લેખકોને વાંચ્યા પછી, મોટા મોટા દિગ્ગજ વાર્તાકારોને વાંચ્યા પછી મેં મારી વાર્તાઓ વાંચી, ત્યારે મને એમ થયું કે મેં આવી કચરા જેવી વાર્તાઓ શું કામ લખી હશે, આવી વાર્તાઓ લખીને મારે શું લેવાનું હતું. એટલે પછી હજુ એ બધી વાર્તાઓ છે એ મારે ત્યાં પડી છે, પણ 1990 પછી ફરી મેં એને છપાવવાની કોઈ ચેષ્ટા કરી નથી. અને એમાંની 6 કે 7 વાર્તાઓ મેં ફરી મઠારીને લખી હતી. આ મારી અને રઘુવીરભાઈની અંગત વાત. રઘુવીર ચૌધરી કવિતા, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ અને વિવેચન સમા સઘળા સાહિત્ય સ્વરૂપને સેવે છે. નીરવ પટેલ એમ કે છે કે એમણે શું બાકી રાખ્યું. સર્જન સાથે અનુવાદ અને સંપાદનનું કામ પણ એમણે સુપેરે નિભાવ્યું છે. મારે રઘુવીર ચૌધરીને એક વાર્તાકાર તરીકે જોવાનું આવ્યું છે. રઘુવીરભાઈએ લખેલી વાર્તાઓ એમણે ન લખી હોત તો પણ ચાલે, તો વાર્તા લખ્યા વગર કેમ ના ચાલ્યો. તેમના વાર્તા સંગ્રહ ગેરસમજમાં એ નોંધે છે કે જેની પ્રતીતિ ન હોય એની વાત કરવી એટલે જીવવા તરફ બેવફા થવું, એને બદલે પોતાને સતાવ્યા કરતા પ્રશ્નોમાં રહેવું બહેતર. એટલે રઘુવીરભાઈને જે પમાયું નથી, આત્મસાત થયું નથી, એની વાત શું કામ કરે. એટલે એ પરોવાય છે સઘળે. અમે કહ્યું નવલકથા, કવિતા, વાર્તા, એ જે નથી મળ્યું એને પામવા ચાહે છે, અને પમાયા પછી માત્ર સંવેદન નહીં દ્રષ્ટિકોણ અને એનો આગ્રહ રાખ્યા સિવાય એને આપણા સુધી પહોંચાડે છે. એટલે હું થી વિશ્વ, કારણ કે જયારે હું લખું છું વાર્તા ત્યારે હું પોતે લખું છું, પણ જયારે છપાય છે ત્યારે એ સમાજની મિલકત બને છે. રમેશ રથ હવે નોંધે છે એમ માત્ર શબ્દની શોધ ના ચાલે, સ્વની સંવિતિ પણ જોઈએ, એ પલ્લુ ખરેખર વજનદાર હોવું જોઈએ, પણ સમતુલા જળવાય એટલું. એક બાજુ હું અને બીજી બાજુ જગત, વિશ્વ હુંમાં વિસ્તરે અને વિશ્વ હુંમાં ઝીલાય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનો ભેદ અભેદમાં પરિણમે અને અનુભવ શબ્દરૂપે અવાજમાં પરિણમે, ત્યારે તમારું સર્જન કરેલું બર એવું કહી શકાય. એટલે કે આ ટ્રાન્સફોર્મેશનની જે પ્રક્રિયા છે એનાથી અનુભવ જગત સર્જનમાં બદલાય છે. અમે આટલો પેરેગ્રાફ એટલા માટે લખ્યો હતો કે જે લોકો બી થોડું ઘણું લખવા ઈચ્છે છે એમને માણસે શું કામ લખવું જોઈએ એવી જે આ બે માતાઓએ વાત કરી છે એમાં જો થોડોક રસ પડે તો. અને રઘુવીરભાઈએ તો પછી પાછું આગળ પણ એવું કહ્યું કે માનવીય સંબંધની સચ્ચાઈ વ્યક્ત કરવા માટે વાર્તા એક સબળ માધ્યમ છે. દેશકાળ નિર્મિત નૈતિકતાથી આ સચ્ચાઈ ચડિયાતી વસ્તુ છે. મારી ઘણી વાર્તાઓ આ લક્ષ્યને તાકે છે. એમની વાર્તાઓની કળા વિશે હું બધી વાત કરું ને એના કરતા મને એમ થાય છે કે એમની પાંચ એક વાર્તાઓ વિશે હું વાત કરું. એમણે એક મંદિરની પછી તે નામની વાર્તા લખી છે. હવે મંદિરની પછી તે નામની વાર્તામાં એક દલો બંડ નામનો માથા ભારે માણસ છે અને પાછો પંચાત્યો છે અને પંચમાં મુખી છે અને પછી એ પોતાનો કક્કો ખાડો કરાવવા માટે ગમે તે કાવા દાવા કરતા અકળાય એવો નથી. એટલે આજના સાચા બિહારના કોઈ રાજકારણી જેવો એ આ દલો બંડ છે. હવે એવું થાય છે કે ગામમાં એક મંદિર હોય છે અને મંદિરની અંદર ભજન મંડળી હોય છે, એના પ્રમુખ પણ હોય છે અને બધું સરસ રીતે ચાલતું હોય છે. પણ વિકાસની પ્રક્રિયાના ભાગરૂપે કેટલાક ગામડાઓમાં શું છે, ઇન્દિરા આવાસ યોજના અને આ અને તે ને બધા મકાનો મંજૂર થયા એટલે મંદિરની પછીના ભાગમાં થોડા મકાનો બને છે અને પછી ગામના બહેનોની થોડી સ્વભાવગત સહેજ ઢીલાશના કારણે જે કંઈ કચરો વધે કે ગંદકી થાય એ બધી પેલી મંદિરની પછી જે ઠલવાય છે એટલે ધીમે ધીમે એ બધું ઉકરડો થવા માંડે છે. એટલે પેલો આરતીનો ટાઈમ થાય ને ત્યારે ઘણી વાર પવન જો પશ્ચિમ બાજુથી આવે ને તો ભગવાનને પેલી ઉકરડાની સરસ સુગંધ પહોંચે. પછી ઘણી વાર લોકોને પ્રસાદ ના ખાવાનું એ મન થાય એટલે ભજન મંદિરના પ્રમુખ કંટાળીને કહે છે કે સારું આનો કયો ઉપાય કરો, જા કર્યું પેલું કર્યું પણ કઈ મેળ પડતો નથી. એટલે છેવટે નક્કી કરે છે કે જો આ દલા બંડને આપણે ભજન મંદિરનો પ્રમુખ જો બનાવીએ તો એની દાદાગીરી છીએ છેવટે આ ગામ લોકો સીધા થઈ જાય અને એ કહેશે એટલે પછી કોઈ કચરો નાખશે નહીં. રાજીનામું આપતા ભજનવાળીના પ્રમુખનું સ્થાન જો આ બંડ લે તો એની ધાકથી લોક ગંદકી કરતું બંધ થાય. બંડની પત્ની બંડને જ્યારે આ જવાબદારી સ્વીકારવાનું કહે છે ત્યારે દલો હળવેથી ના પાડે છે અને આ નાનું કારણ રઘુવીર ચૌધરીએ લખ્યું છે તે સમજવા જેવું છે કે હું આજ સુધી મંદિરમાં કદી ફરક્યો નથી ને સીધો મંડળીનો પ્રમુખ થઈ જાઉં. સાથે સારી ભાવના એ વ્યક્ત કરે છે કે હા મંડળીના સભ્યો આવ્યા હતા તેમનો ફેરો માથે નહીં પડવા દઉં. મંદિરમાં જો કોઈ કચરો કરશે તો ચોપડાવીશ, ધ્યાન રાખીશ, પણ આટલા કારણે કે હું મંડળીનો પ્રમુખ બન. દલામાં શક્તિ છે, પેલું હું અને વિશ્વ પામવાનું. કઠોર દેખાતા માણસમાં વસતી સાત્વિકતા કે સત્વ અસરકારક રીતે બનીને આ વાર્તામાં પ્રગટે છે. લક્ષ્ય એ વાર્તાકાર વિવિધ ઘટનાઓ આપી અને પછી એ નિરૂપે છે અને ઘટનાઓમાં એવું બને છે કે એનો પોતાનો છોકરો હોય છે એટલે ભજન મંડળીવાળા એમ કહે છે કે કામ કરો કે થોડા ઝાડવા રોપો આજુબાજુ તો કે આ ગંદકી લોકો નહીં કરે. એટલે લોકો એકવાર સાફસૂફી કરાવી અને પછી ત્યાં આગળ નાના નાના લીમડા અને આ અને તે બધા ઝાડ નાના છોકરાઓ મારફતે રોપે છે. એમાં આ દલાબંડનો છોકરો પણ ત્યાં એ કામ કરવા માટે જાય છે અને એ પછી ચર્ચા ઘરમાં થાય છે કે આજે તો કે ભગો આપણો ભગો આ મંદિરના કામમાં ગયો હતો એમ અને પછી એનું કશું ખાસ પરિણામ આવતું નથી. પણ એકવાર શાકવાળી નીકળી હોય છે અને એ થોડુંક સડેલા રીંગણા બીંગણા બધું હોય છે ને એ પાછું મંદિરની પછી તે નાખે છે દલાબંધ જોઈ જાય છે અને એટલે એને ધમકાવે છે, બે શબ્દો આકરા બોલે છે, પછી આખો દાડો પેલી વાઘરાના હાલનો હરખો હરખો કરતો કરતી કરતી ફરે છે અને બોલતી જાય છે બધી શેરીએ શેરીએ કે મુઆ ધારુડિયાનો સો વસવાસ, મુઆ ધારુડિયાનો સો વસવાસ. એટલે એમાંથી કોક છોકરું કોકનું છોકરું એટલે ભગાને કહે છે કે તારો બાપો તો દારૂડિયો છે, એટલે ભગો પેલાને મારે છે, ઓલા છોકરાને મારે છે. અને ઘેર આવીને પછી ખબર પડે છે એટલે દલાબંધ કહે છે કે એવી રીતે તારે મરાય. એટલે છોકરો કે પણ બાપા એમ ખોટે ખોટું કહે કે દારૂડિયા છે તો કેવી રીતે ચાલે. ત્યારે પેલા બાપાને શેરડો પડે છે કે આ છોકરાને સાચો પાડવાની જવાબદારી મારી નથી, એવું એમણે લખ્યું છે. અને પત્નીને કહે છે કે જો આ વાઘરણ મને આવો માનતી હોય તો હું સારો છું, એ સાબિત કરવાની જવાબદારી મારી નથી.
ક્યા વાત.
અને એમાં એક ઘટના બને છે કે ભૂતકાળમાં કોકનું એમણે છૂટું કરાવ્યું હોય છે, એ ભાઈ બસ સ્ટેન્ડે અચાનક રડતી મળે છે. એટલે પછી પેલો સ્વાભાવિક રીતે પૂછે છે શું થયું. એટલે પછી પેલી એને સોળ બતાવે છે કે આ મારા ધણીએ મને આટલું બધું માર્યું છે એમ. એટલે કે તને તો સારું ઘર મળે એમ માનીને મેં તારું પંચમાં છૂટું કરાવ્યું હતું, પેલો કે દાધારંગો નતો જે જૂનો હતો એ. એટલે પછી પેલી કહે છે કે જે દાધારંગો કહો તો દાધારંગો, પણ આજે કદાચ મને જોઈ જાય ને તો કે ખાવ કે છે આંખ ભરી આંખે મને તાક્યા કરે છે. અને આ તમે નવું કરાવ્યું છે કે હોર પાડે છે, એ જાજો ફરક છે નહીં. આ બાબત દલાબંધને લાગી આવે છે. પછી એને એમ થાય છે કે આ પંચના કામો કરું છું એમાં આવા કોકનો નિશાહ લઉં છું. એટલે આવી બધી બધી સરસ સરસ વાતોથી અને પછી છેલ્લે અંતે એ દલાબંધ આ મંડળીના ભજન મંડળીના પ્રમુખની જવાબદારી સ્વીકારે છે. એટલે ભૂતકાળમાં પોતે લીધેલા નિર્ણયોમાં ક્યાં ચૂક થઈ હતી એના પરિણામથી કોને શું સહેવાનું આવે છે એ પમાય છે. સાથોસાથ વગર દારૂએ મળેલા સુખનો નશો સત્ય તરફ દોરી જાય છે અને સમગ્ર વાર્તામાં મમળાવ્યા કરી એવો રસ લય વહે છે. આ લય પ્રવાહમાં દલાના સ્વને સમજવાના સાવ સામાન્ય લાગતા પ્રયાસોમાં કેવા પ્રબળ હકારાત્મક છે એની પ્રતીતિ થાય છે. આ ગદ્ય લઢણમાં આવતા સંવાદો રસ સાથે વિચારવાની ફરજ પડે એવા હોય છે. એક બે સંવાદ હું વાંચું છું કે ના પાડવાની એ નવરાશ મળતી હોય તો જોઈતું તું શું. દલાએ દીકરાના ભણતરમાં રસ લેવાનું નક્કી કર્યું. ઝાડવાને પાણી પાવાનું શીખવે એ ભણતર નકામું તો ના કહેવાય. એકવાર બનેવી આવે છે દાલાના, દારૂનો બાટલો જોઈ જાય છે તો કે છે એમ કે હવે પીવા પીવાનું ઓછું કરો ને. ત્યારે પછી દલો કે છે કે બેનને સાલ્લો લો છો ને તે ના લેતા, પણ સાલ્લા ને બાને મને સલાહ આપવા ના આવતા.
વાહ વાહ વાહ, ક્યાં બાત.
ગંદકી કરવાથી ગરીબી જતી નથી, બહારના ઉકરડાનો પડછાયો આપણી અંદર પડે છે. એટલે દલાની ભીતર રહેલો ઉકરડો ગંદકી અને મંદિરની પછી તેની ગંદકી કઈ રીતે દૂર થાય છે. જો આ વાર્તામાં જે મજા છે ને એ બે ગંદકીની છે. એક ગંદકી તમને બધે વાર્તાકાર દેખાડે છે અને એક ગંદકી છે તમને વાર્તાકાર ક્યાંય દેખાડતો નથી. એ ગંદકી કેવી રીતે દૂર થાય છે એ વાર્તાકાર દેખાડતો નથી, પણ વાર્તાને અંતે તમને ખબર પડે છે કે પેલી અંદરની ગંદકી ને બહારની ગંદકી બે મંદિરની પછી તેથી કેવી રીતે દૂર થાય છે એ તો તમારે આ વાર્તા વાંચવી પડે. રઘુવીર ચૌધરીએ નંદીઘરની પ્રસ્તાવનામાં લખેલું કે વજનદાર ઘટના કે વિસ્મયકારક વળાંકની જ અપેક્ષા નથી. બરાબર યાદ રાખજો તમે જયારે વાર્તા લખો ત્યારે કે વજનદાર ઘટના કે અંતે વિસ્મયકારક વળાંકની અપેક્ષા જ નથી, પણ વાર્તા લખવા પાછળ કશીક વાત હોય છે તો જ સંયોજન સુગમ રહે છે અને એ સહજ નીવડે છે. એટલે મુદ્દો નહીં, સંવેદન પણ કશીક નિસ્બત જાત સમાજ સમય સાથે ગમે તેની સાથેની શરત એટલી કે એની પ્રતીતિ નિર્દેશે. એટલે સંવેદન ત્યાગ અને સમજણની વાત માર્મિકતાથી કશું બોલી આપ્યા કહ્યા વગર મૂકી આપવાનો કસબ એમની એક બીજી વાર્તા નીલમમાં છે. નીલમને હૃદયના વાલની તકલીફ હોય છે. એટલે બે વસ્તુ છે, એટલે જો હું આમાંથી વાંચી જઉં તો ટૂંકું થઈ જાય, ને વાંચ્યા વગર મને વાર્તા યાદ છે એટલે હું થોડી વાર્તા કહું તો પછી મારું બોલવાનું લાંબુ થઈ જાય. એટલે સંચાલક મને જે આજ્ઞા આપે એ પ્રમાણે હું વર્તું. જે તમે એ પ્રમાણે હું વાંચું છું એવું કરું
વાંચું તમે જે રીતે કહેતા હો.
કારણ કે વાર્તાઓ એટલી સારી લખે છે ને કે મને એમ થાય છે કે તમે તમને હું ચાર નમૂના આપું ને તો તમને ખબર પડે કે હું આ વાંચવું જોઈએ. આ
ચાર નમૂના આપીને પછી વાંચો નહીં
એ ખરું. પણ કેવું છે કે તમે મંદિરમાં જાઓ ને કોઈ નવા મંદિરમાં, પછી પેલો પૂજારી કે કોઈ તમારી સાથે ચાલતો હોય એમ, એ પછી તમને કહે એમ કે આ આપણા કિંગ અહીંયા આવેલા ને ત્યારે અમે જે આ પ્રસંગ કરેલો ને એનો ફોટો છે. આ જે કોતરણી છે ને એમાં જે ચિત્ર છે ને એ દેવી પદ્માવતીનું છે. કારણ કે તમને ખબર નથી કે તમને ખબર પડે છે કે મૂર્તિ છે, પણ આ મૂર્તિ પદ્માવતીની છે એવું કોણ સમજાવે? એટલે પછી મારે આવું બોલવું પડે છે, બાકી હું તમને વાર્તાઓ જ આપી દઉં. ના એવું નહીં, એમ એટલે હું પોઠ્યો છું એમ આ રઘુવીર નામના મહાદેવનું.
કોઈ કાચબો શોધવો પડશે.
નીલમને હૃદયના વાળની તકલીફ છે અને એ કારણે અથવા કે બીજી કશીક એલર્જીના કારણે એને શ્વાસોશ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. નીલમ ડોક્ટર થઈને ભારત આવે છે અને પછી પરિવારના સભ્યો એના લગ્ન માટે ચિંતાતુર બને છે કે હવે તું લગ્ન તો કર, લગ્ન શું કામ નથી કરતી. બધા સમજાવે છે એટલે છેવટે હા પાડે છે અને પછી એવું નક્કી કરે છે કે જાહેર ખબર આપવી અને જે મુહૂર્તિયાઓ આવે એમાંથી પસંદગી કરી અને લગ્ન માટે મુહૂર્તિઓ તારવવું. હવે જાહેરાત આપે છે ને એમાં એક સુકેતુ નામનો એની સાથે ભણતો એક છોકરો હોય છે કે જે એની બહેનપણીનો પ્રેમી પણ હોય છે. આ નીલમની એક બહેનપણી હોય છે કૃપા અને આ જે સુકેતુ છે એ કૃપાનો પ્રેમી હોય છે અને કૃપા સંજોગો વસાત અમેરિકા જતી રહી હોય છે. રઘુવીરભાઈ ડાયસ્પોરાની વાર્તાઓ ઘણી બધી લખી છે વિપુલભાઈ અને હું આગળ કહીશ કે એમણે કેમ લખી છે, પણ એમની પરદેશને લગતી ઘણી બધી વાર્તાઓ છે એમાંની આ એક નીલમ છે. અને પેલા સુકેતુના મનમાં એવું હોય છે કે જો કોઈ પરદેશની છોકરી મળી જાય તો આપણે એની જોડે લગ્ન કરવું અને પછી ત્યાં અમેરિકા જઈ અને પછી છૂટાછેડા આપી દેવા અને પછી પેલી કૃપા સાથે પરણી જવું, આવો એનો પ્લાન હોય છે. એ આ પ્લાનની વાર્તા છે. નીલમ સંવેદનશીલ છે અને એની વિમાસણ છે કે જો સામી વ્યક્તિ એને પ્રેમને બદલે દયાથી જુએ તો ભાવિ પતિને નીલમ પોતાની શારીરિક તકલીફથી વાકેફ કરીને જ આગળ વધવાની છે. એવામાં સુકેતુનો બાયોડેટા અને એનું લગ્નનું કારણ જાણી નીલમ હૃદયનો ધબકારો ચૂકી જાય છે. એને થાય છે કે પોતે લગ્ન કરી હૃદયરોગના હુમલાનો ભોગ બને, મૃત્યુ પામે ને સુકેતુ કૃપા સાથે પરણી ને સુખી થાય. એક સાથે ત્રણેયના પ્રશ્નો ઉકલી જાય. પણ આવી લઘુ નવલ બને એવી મોટી વાર્તામાં છેવટે સુકેતુ અને નીલમના સંવેગો ચઢાવ ઉતરીના ભાવ તરંગો મૂકી પ્રેમ સમજણ અને ત્યાગની એક સરસ વાર્તા લખી છે. રઘુવીરની ખૂબી એ છે કે આખી વાર્તામાં એમણે આ કૃપા કયો ત્યાગ કરે છે, કૃપા કેવી રીતે નીલમ અને સુકેતુનું લગ્ન જીવન ઠાળે પાડે છે, એના કોઈ દાખલા કે કોઈ દલીલો એમણે આપી નથી. પરંતુ ભાવક સુપેરે કૃપાની સમજણ અને નિલંગનું ઔદાર્ય અને સરળતા પામી શકે છે. સુકેતુ કહે છે નિલંગને કે જો હું કૃપા સાથે લગ્ન કરું તો પણ તમને નહીં ભૂલું. તમારી ઉદારતા, સમજણ અને બદલો ના માગતો સ્નેહ કેવી રીતે ભૂલાય? એટલે આમ કશું ન માગવાની અને માત્ર આપવાની સમજણ નિલમ અને કૃપામાં બંનેમાં છે. પણ વાર્તામાં માત્ર એક વાક્ય સિવાય ક્યાંય રઘુવીરે એ સમજણની વાત કરી નથી. એમણે તો બધા મજાના મીઠા મીઠા પ્રસંગો લખ્યા છે. એ પ્રસંગોમાંથી તમારે પકડવાનું કે આમાં કોણ ત્યાગ કરે છે અને કોણ સમજણ આપે છે. એટલે અદીઠ અને દીઠ સંવેદનોનું બળકટ નિરૂપણ ભાવકને વારંવાર વાંચવા ગમે એવા ગદ્ય પ્રવાહમાં આ વાર્તામાં લખવામાં આવ્યું છે. આ નાયક નાયિકાના પ્રણયબોધ, સામાજિક આર્થિક શૈક્ષણિક અસમાનતા છતાં સુખદ પ્રણય એ રઘુવીરના રસના વિષયો છે. અને આ અંગેની એમણે ઘણી બધી વાર્તાઓ ભદ્રાબેન લખી છે. કંકુનો ચાંગલો, મધુર વાલો હસિયારે, સરસાઈ, આ બધી એમાંની વાર્તાઓ છે કે જેમાં પ્રણય બોધ થાય, બેને ખબર પડે છે કે અમે એકબીજાને ચાહીએ છીએ. પણ એ ચાહવાનું ખરેખર કઈ રીતે પ્રગટે છે અને ખરેખર કઈ રીતે બે જણને ખબર પડે છે કે આ એકબીજાને ચાહીએ છીએ, એનું એમણે બહુ સરસ નિરૂપણ કર્યું છે. આ હમણાંની બધી જે હિન્દી સિરિયલો આવે છે ને એમાં 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 આવી ઘાટનું કથા હતું. મોટા ભાગની બધી સિરિયલોમાં કંઈક હીરો હિરોઈન પરણે ને પછી 2-2.5 વર્ષ સુધી કંઈ સંસાર જેવું થાય જ નહીં. એમાં કાં તો એમના ઝઘડા થતા હોય કે કાં તો કંઈક ઇન્ડક ચાલ્યા જ કરતું હોય છે. એ આ મને યાદ આવ્યું એમ કે રઘુવીરે આવી બધી ઘણી બધી વાર્તાઓ લખી છે. તો અમોલ પ્રણય બોધની કે જેમાં નાયિકા નાયકને કદી કહેતી નથી કે હું તને પ્રેમ કરું છું, અથવા નાયક નાયિકાને કદી જાણ થવા દેતો નથી કે હું તને પ્રેમ કરું છું. માત્ર રઘુવીરભાઈને ખબર છે અને જે વાંચે છે એને ખબર છે કે આ બે જણા એકબીજાને પ્રેમ કરે છે. એવી વાર્તાઓમાં પ્રભા મહેતા, વિસામા વિનાની વાટ, મોના દેસાઈ, ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ ગણી શકાય. સાવ સામાન્ય વાતમાંથી વાર્તાની બીજાનું એક સરસ દ્રષ્ટાંત છે એમની એક ત્રીજી વાર્તા. વાર્તાનું નામ છે તારે પ્રેમમાં પડવું છે, પણ એમની વાર્તાનું નામ છે. એટલે એમાં સ્ટોરી એ પ્રકારની છે કે મને વાંચવાનું નહીં ફાવે. સારી વાત કરવાની હોય તો આપણો રસનો વિષય હોય ને એટલે શું કરો તમે. એટલે એક નિરામાસી છે, એ નિરામાસીને એક છોકરો, જરા પુરુષોત્તમ નામનો છોકરો છે, બાજુમાં રહે છે, સારો સંબંધ છે એટલે થોડોક સારો લાગે છે. અને માસીની એક ભાણી છે, એનું નામ છે પાવની. એટલે એને એમ થાય છે કે જો આ પાવની આ પુરુષોત્તમ સાથે જોડાય તો જરા સારું. એટલે એવું વિચાર કરે છે કે એવું આયોજન ના થઈ શકે, પ્લાનિંગ ના થાય કે પ્લાનિંગ કરીને તમે કોઈ માણસોને પ્રેમમાં પાડી શકો. એટલે આ પ્લાનિંગ કરીને પ્રેમમાં કેવી રીતે પાડવા એની વાર્તા છે. અને એમણે આરંભે લખ્યું છે કે નિરામાસી સીધો સવાલ પેલીને પૂછે છે કે તારે પ્રેમમાં પડવું છે. એટલે પેલી છોકરી કહે છે કે તમે તો એવું પૂછો છો કે તારે લીંબુ શરબત પીવું છે કે કેસરનું શરબત પીવું છે. આવું મજાનું મજાનું લખે છે રઘુવીરભાઈ. આ નિરામાસીના પરિચિત પરિવારના પુરુષોત્તમને લગ્ન વ્યવસાયના અનુભવ પછી કરવા છે. આ ઇજનેર યુવક નિરામાસીને ગમ્યો છે. વળી નવરાત્રીમાં ગરબા દરમિયાન ઢોલ વગાડતા વગાડતા એણે એકથી વધારે વખત પાવની સામે જોયું હતું એ નિરામાસીએ નોંધેલું. અને એવી રીતે જોતો હતો કે વર્તુળ પૂરું થાય અને પાવની સામે આવે કે તરત નજર કરે, એટલે કે દર મિનિટે સેકન્ડનો કાંટો બરાબર બાર ઉપર આવે એવી રીતે પેલો ઢોલ વગાડતા આ પાવની એની સામે આવે ગરબા ગાતી ગાતી એટલે જોતો. આ દરખાસ્ત તારે પ્રેમમાં પડવું છે ને પાવનીને વિલક્ષણ લાગી હતી અને અંત તરફ જતા સમજાય પણ છે કે બીજા ક્ષેત્રની જેમ પ્રેમમાં પણ ભલામણને સ્થાન છે. આમ તો ગમ્મતની ગાટી એ રચેલી વાર્તા છે પણ આયોજન અને ગોઠવણ એ છે કે પ્રેમ સાર્થકતા સહ પરિણય તરફ જાય છે. એટલે લેખક તરીકે રઘુવીરની ખૂબી એ છે કે એમણે આ જો પ્લાનિંગની વાર્તા લખી હોત ને તો મેં તમને ન કહી હોત, પણ પ્લાનિંગ થતું હોવા છતાં પણ જે સાત્વિકતા છે બંને પાત્રોની અને જે પાત્રોની સહૃદયતા છે, ક્યાંય એવું નથી કેવું પડતું કે તમે પ્રેમમાં પડ્યો છો, પણ એ જે સહૃદયતા છે એ ભાવક સુધી જે રીતે પહોંચે છે અંતે એ એ ખરેખર મમળાવા જેવી વાત છે. આવી રીતે સહેજ જુદી ઘાટીની સંવેદનની વાર્તા છે સાંકળ. પશુ ચેતનાની વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ, ચુનીલાલ મડિયા, જયંત ખત્રીએ પણ આપી છે. રઘુવીરભાઈની સાંકળ વાર્તામાં એ પશુપ્રેમ સહેજ નાજુકાઈથી નિરૂપ આવે છે. વતનમાં ગયેલા પતિ પત્ની પાછા આવે છે ત્યારે એમની દીકરીએ ઘેરથી તાજી વિયાયેલી એટલે જન્મેલી ભેંસની પાડીને બાંધવાની સાંકળનો ટુકડો જોડે રાખી લીધો છે. એ બસમાં પરી મમ્મી ચોકલેટ ને પીપરમેન્ટ બધું પરી છોકરીના ખિસ્સામાં ભરે છે ત્યારે સાવ ઓછી ચોકલેટથી ખિસ્સું ભરાઈ જાય છે. એટલે પછી મમ્મીને નવાઈ લાગે છે કે કેમ તારું ખિસ્સું જલ્દી ભરાઈ ગયું બેટા. એટલે પછી ખિસ્સું જુએ છે તો અંદરથી પેલી સાંકળનો ટુકડો બહાર મળે છે. હવે સાંકળનો ટુકડો જોઈને પતિ અકળાય છે કે આ બધું શું આ નોનસેન્સ, પણ જો ટુકડો નાખી દે તો બેબી નારાજ થઈ જાય એટલે ટુકડો નખાય નહીં. પછી બીજી વાતો કરતા કરતા આડીઅવળી વાતો કરતા કરતા આ બેબી કેવી સારી છે અને બેબી કેવી ભળી છે ને ભણવામાં કેવી હોશિયાર છે ને કેવું કેવું કરે છે એની બધી વાતોમાં એમણે બેઝિકલી જે લોકો થોડા હાઈ ક્લાસમાં જીવવાવાળા માણસો છે એમના સંતાનોને કેવી રીતે કેવું કેવું વર્તવાની ફરજ પાડે છે એની એમણે બહુ સરસ વાત કરી છે કે બેટા આ કરાય ને બેટા આ ના કરાય ને આમ કરાય ને તેમ ના કરાય. અને ઘણી વાર તમે જોજો કે કોઈ નાના છોકરા કોઈના હોય ને પછી તમે એના ઘરે જાઓ ને પછી એના મા બાપ એને કે બેટા તને કહે છે પેલી બાબા બ્લેક્સીની કવિતા આવે છે ને અંકલને સંભળાવો તો બેટા. છોકરાને બિચારાને કશું કરવું હોય અને એને બદલે એને 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 પેલી કવિતા બોલવાનો દાડો આવે એટલે છોકરાની ચીડ, છોકરાનું કશું જ જોવે નહીં. કેટલાકના તબલા વગાડતો શીખવા ક્લાસમાં જતો હોય કે અંકલ આવે છે બેટા તબલા વગાડી બતાવો. એ જે ત્રાસ છે એ એમણે આખો જુદી રીતે મૂક્યો છે. અને બેબી આડોશ પાડોશના છોકરાઓ સાથે ધૂળમાં રમતી, જે આ ગામડામાં જન્મેલા બાપાને ગમતું નહીં. એટલે ગામડામાં મૂળે જન્મેલા અને હવે શહેરમાં ગયેલા એટલે દાદાને ત્યાં આવી હતી બેબી તો, પણ હવે એમ કે નથી ગમતું એવું ગામડું ધૂળ. ભેંસની કમાણમાં જતી પાડી જોડે પ્રેમ કરતી, આ બધું બેબી કરતી એની પિતાને થોડી નવાઈ લાગે છે. અને બેબી આ સાંકળનો ટુકડો ભૂલી જાય એવું ઈચ્છતા પતિને એ ટુકડો ઘેર લાવવો પડે છે એટલે ખૂબ ગુસ્સો આવે છે. એ માળીએ નાખી દે છે સાંકળનો ટુકડો પપ્પા, પણ બેબી તો બહુ રડે છે એટલે પછી છેવટે બે જ પપ્પાએ પેલો સાંકળનો ટુકડો ઉતારી આપવો પડે છે. બેબી સરખી વ્યવસ્થિત થઈ જાય છે. અચાનક પતિનું ધ્યાન જાય છે કે આ ત્યાં આ બધા ઘરેણા આડાવડા આવી પછી કે છે કાઢીને ઉતારી મૂકી દીધા છે કે છે એને તિજોરી બિજોરીમાં ઠેકાણે મૂકી દો. એટલે પેલી પત્ની કહે છે કે તમે જ મૂકી દો ને. એ વખતે પેલી બેબી કે ઘરેણાની જોડે આ મારી સાંકળે મૂકી દેવાની છે એમ કહે છે. એટલે પતિ એક વખત મૂકી દે છે, પછી બેબી સાંજે જમવા બેસે છે અને જમતી વખતે પહેલા ભાખરીનો ટુકડો અડધો લઈ અને બહાર દોડે છે. ત્યારે પપ્પા પૂછે છે કે ક્યાં જાય છે, એટલે કે હું પાડીને ખવડાઈ આવું પપ્પા, પાડી મારી રાહ જોતી હશે, કે હું અઠવાડિયાથી રોજ એને ભાખરી આપવા બહાર જતી હતી ને, એટલે પાડી મારી રાહ જોતી હશે. પપ્પા બેબીને ના ના પાડી તો રહી ગઈ ને આમ છે તેમ છે કરીને સમજાવી અને એને બેસાડી દેશે. ત્યારે મમ્મીને થાય છે કે અત્યારે પાડી પણ ઘરના બારણા સામે જોઈ રહી હશે, હાથમાં ભાખરીનો ટુકડો લઈને બેબી હમણાં આવશે હમણાં આવશે એમ માની રહી હશે. માના હૃદયમાં, બેબીના હૃદયના અને ભાવકના હૃદયમાં ઉમળતા જાગતા સંવેદનોની હૂંફ અને લાગણીની મમતાની અસર આ વાર્તામાં તપાસવા જેવા છે. આ વાર્તામાં પશુ ક્યાંય સીધી રીતે મનુષ્યને ઉપયોગી કે જોડાયેલું ન હોવા છતાં સંબંધો અને પોતિકાપણાની લાગણી, પછી એ મનુષ્ય હોય કે પશુ, જે રીતે આલેખાય છે એનો દોર સમજવા જેવો છે. મારે એક કઝિન છે, તો પછી લગ્ન થયું ને બે અઢી ત્રણ વર્ષ થયા ને, પછી એમને વાંધા પડ્યા આપણા, એટલે પછી મારી બાના બાપા એમણે મને કહ્યું મને કે તું એ ડફોડ નહીં લઈ આવ, એટલે પછી હું એને લઈને ગયો હતો. અને પછી એમણે મારા કઝિનને સીધી ધોલ મારી દીધી હતી અને પછી કહ્યું તું સાલા ડોબું આંગણે બાંધ્યું હોય ને તોય બે વર્ષમાં વાલું લાગે છે, લોકો કૂતરો પાળે ને તોય કે છે એને વાલ કરે છે, અને તને કે છ ફૂટની બાયડીમાં વાંધા પડે છે. મારા હતા નાના પહેરી
પછી શું થયું,
પછી માની ગયો અમે લોકો બ્રાહ્મણ છીએ એટલે અમારથી એવું છૂટાછેડા જેવું બહુ ખાસ કરાય નહીં. વાર્તાકાર રઘુવીરની વાર્તાઓમાં ભાષાનું પાત્ર સાથેનું અનુસંધાની, જેમ કે ગામડાના પાત્રોની ભાષા શહેરી પાત્રોની ભાષા એ જુદી પડે છે. વિષય, વાતાવરણ અને સમાજને અનુરૂપ ભાષા મુકાય છે. તેમની વાર્તામાં કથન, વિષય અને પ્રસંગ રચનાનું સુચારુ સાયુજ્ય જોવા મળે છે. રસાળતા સાથે પાત્ર વૈવિધ્ય પણ નોંધનીય છે. નિજી સંવેદનો અને ક્રમશઃ એથી ઉપર ઉઠીને સંવાદનું નિરૂપણ, સંવેદન નિરૂપણ અને સમાજના અલગ અલગ વર્ગોનું પ્રતિનિધિત્વ પણ વાર્તાઓમાં જોવા મળે છે. એમણે પ્રોફેસર, વૈષ્ણવ, પ્રભા મહેતા જેવા સમાજસેવિકા, ડોક્ટર, કવિ, લેખક, મુખી, કંપનીના માલિક, મજૂર બધાની વાર્તાઓ લખી છે. રમેશ દવે લખે છે કે નાયિકા પ્રધાન વાર્તાઓ પણ વાર્તાકાર રઘુવીરની એક અન્ય લાક્ષણિકતા છે. નારી ચેતનાનું નિરૂપણ કરતી વાર્તાઓમાં સ્ત્રી જીવનની લગભગ ઘણી બધી સમસ્યાઓ નહીં, એટલી સમસ્યાઓ નહીં પણ એની સ્ત્રીઓની મર્યાદાઓ અને સ્ત્રીઓની મહત્તાઓ આ બંનેની વાર્તાઓ પણ એમણે આપી છે. એમાંની કંકુનો ચાંદલો, મોના દેસાઈ, પ્રભા મહેતા અને જે એમણે વાર્તાઓના શીર્ષક આપ્યા છે એના નામથી આપ્યા છે એ અગત્યનું છે. એમની કેટલી બધી વાર્તાઓ તમે જુઓ ને તો માત્ર જે લેખિકાનું નામ અરે નાયિકાનું નામ છે એ વાર્તાના શીર્ષકનું નામ છે. પાટીદારોના પરદેશ ગમનના મોહ અને એના વર્મા સર્વા પરિણામો એ અંગેના પુરુષાર્થ એમની વાર્તાઓમાં વ્યાપક રીતે આવ્યા છે. આ પરદેશના મોહમાં તૂટતા બાળ વિવાહ અને ભંગાતા સાટા પેટાના લગ્ન જીવનની વાર્તાઓ પણ એમણે આપી છે. હું પરદેશનો ઉલ્લેખ કરું છું ત્યારે એમની વાર્તા વિસામાં વિનાની વાટ, કે જે આ કાર્યક્રમનું નામ છે, એની એક વાર્તા છે. સોરી, વાર્તાનું શીર્ષક પોતે જ પશ્ચિમના જીવનની શૈલીને માત્ર ત્રણ શબ્દોમાં ચિત્રી આપે છે. વિસામાં વિનાની વાટ. જીગર વસાણી પરદેશ જઈને સમૃદ્ધિ મેળવવા સાથે મૂળનો નાતો જાળવી રાખે છે. જોઈ બન્યા પછી પણ મૂળ ભારતીય તત્વ જળવાઈ રહે છે. નાયિકા વિનિતા જીગરને ચાહે છે, પરંતુ માની લીધેલી કે કેળવી લીધેલી સમજને કારણે મનુષ્યના ઈશ્વરદત્ત વરદાનને કે પ્રેમને એ સ્વીકારી શકતા નથી. અને જીગર અને વિનિતાનું અંતર વધતું રહે છે. હવે આ પછી પરિસ્થિતિવશ હોય કે પછી વિનિતાની ઈચ્છાથી હોય, પણ આ અંતર વધે જ છે. અને એક નબળી ક્ષણે કે કોઈ અટકટ ઝંખનાના કારણે કે હવે પુરુષ વગર નહીં ચાલે, કે વિનિતા એક પ્રાધ્યાપક સાથે લગ્ન વગરનો સહવાસ સ્વીકારે છે. આ સહવાસ છેવટે પોતે માત્ર પથારીની ભાગીદાર સિવાય કશું નથી એવા અહેસાસ સાથે પૂરો થાય છે. ને વિનિતા માર ખાઈ તરછોડાઈ ઘેર આવે છે. જોકે લેખકે બંનેને ક્યાંય ભેગા નથી કર્યા, પણ ભાવકને થાય કે હા હવે આ છૂટા નહીં પડે એવો એક અંત અનાયાસે સર્જ્યો છે. વાર્તામાં આવતું ગદ્ય અને જીગરનું વ્યક્તિત્વ સમજવા એકાદ બે દ્રષ્ટાંત લઈએ. જીગર એકવાર કહે છે વિનિતાને કે યુવાનીના આવેગ ભર્યા વર્ષોમાં મને લાગતું કે મારી અંદર એક આખો પ્રાણી બાક છે એઝ અ પુરુષ. એ તપોવન બને પછી હું તારા જેવી યુવતી સાથે લગ્ન કરવાનું વિચારું. આજે મને લાગે છે વિનિતા કે મારી એ પ્રાણી સહજ નિર્દોષતા બાદ કરવા જેવી નહોતી. પશુઓ નૈસર્ગિક નિયમો માણસ કરતા વધુ સારી રીતે પાળે છે, એટલે પશુવત જીવન પશુ સંસ્કારની સંસ્કૃતિની વાત સ્પષ્ટપણે ક્યાંય નથી લખી. છતાં ભૌતિકવાદ અને ભોગ્યા કે ભોગી બનવાની ઉત્કટ ઈચ્છાથી કરાતો પુરુષાર્થ અને પરિણામે મળતી લાચારી વૈફલ્ય અને હતાશાની સ્થિતિના સંકેતો આપતી આ વાર્તા ડાયસ્પોરિક વાર્તાની રીતે જોવા હું વિદ્વાનોને ભલામણ કરું છું. વિનિતા જીગરને અપાર ચાહે છે, પણ જીગરની નાના પરિણામે વિનાશ નોતરતી પરિસ્થિતિનો સ્વીકાર કરે એવું આપણે અહીં તહીએ ઘણે જોયું છે. રઘુવીરભાઈના નાયકોને ભૂપેશ અધ્વરીએ વિચારક પંડિત કે ધૂની કહ્યા છે. એમના સંવાદો ઘણીવાર ભારેખમ લાગે કે પાત્રના મોંમાં ના શોભે એવી ફિલોસોફીઓ પણ દેખાય. એમનો નોકર હોય ને ચાર ધોરણ ભણેલો, એ પણ અમૃત અમૃતાને શિખામણના ચાર શબ્દો કહી શકે. ઘણીવાર એવો ડાયો પીએચડી થયેલો હોય એવો નોકર હોય એમનો. ક્યારેક ક્યારેક આ એમની એક નબળાઈની વાત હું કરું છું, પણ એથી વાર્તા તો વાર્તા જ રહે છે. વિષય વસ્તુ રસાળતા અને કલાનો સુભગ સમન્વય ક્યાંય કશે ચતરાતો જોવા મળતો નથી. એમની વાર્તાઓ વિશે ઘણું લખાયું છે, એટલે અહીં મેં આ પાંચેક વાર્તાઓની વાત કરી અને એમની પછી તે વાર્તાઓ સમજવાની મથામણ કરી મેં જેવી ઈચ્છા કરી છે એવી આપ સૌને પણ ઈચ્છા થાવ એવી અપેક્ષા સાથે હું નિર્દેશું.